મોટા મોટી પોતાની બુદ્ધિમાં જે વસ્તુ જે બુદ્ધિ જે
એને ફાઇનલ માની લે છે, જે છે એ આખરી માની લે છે.
અને પછી અનુસાર યુક્તિને ઉદાહરણ ઋતો માની સમી ગયા.
આપણે કૃપાળુ દેવે સુભાગભાઈને કહ્યું હતું ને,
હું કંઈ જ જાણતો નથી એમ માની પછી
તો હા એ છે. અને પેલું કહ્યું હતું ને કે મનથી કરેલો નિશ્ચય આખરી પોતાની મતિ કલ્પનાથી પોતાના મન પરિણામથી કરેલો નિશ્ચય આખરી માનવો, પણ સત્પુરુષે કરેલો નિશ્ચય એટલે જે અનુમાન કરવું, જે નિર્ણય કરવો, જે અભિપ્રાય બાંધવો એ કોના આધારે બાંધવો? તો સ્વમતિ કલ્પના નહીં પરંતુ આગમન જ્ઞાની. એટલે અહીંયા એ કહે છે કે આ જે કુતર્કવાળા હોય છે એના અવગુણમાં એક તો એ અજ્ઞાન હોય, અહંકાર હોય અને આળસ હોય, તો નહીં ભેગા થાય. અજ્ઞાન છે કારણ કે પોતાની મતિ કલ્પના છે. અહંકાર છે એ કુતર્કવાદી હોવાને કારણે પોતાની વાતને ફાઇનલ માને છે, અપીલ જ નથી, પ્રશ્ન જ નથી, સવાલ જ નથી. એ જે કંઈ અભિપ્રાય ધરાવતો હોય એની અંદર, એટલે આ જીવોને એને અભિમાન પણ એટલું હોય છે. અને એને કારણે જ્ઞાનીનો સમાગમ કરતા નથી. જ્ઞાનીનો સમાગમ કરે તો એને પોતાની વાતમાં કંઈ ને કંઈ બાંધછોડ કરવી પડે ને. હવે એને મગજમાં બેસતું એ ભાવતું નથી, કેમ કે કોઈની વાત સાંભળીએ અને ખરેખરી વાતની અંદર કંઈ પાછી એવું હજું જ લાગે અને આપણી વાત ટકે એમ ન હોય તો એને પોસાય એમ નથી. એના અભિમાનને કારણે, એટલે એનું અભિમાનને આંચકો લાગે એવું એ પરિસ્થિતિમાં પોતે મુકાતો નથી. એટલે અહીંયા કહે છે કે આ કુતર્કવાદીઓ એવા છે કે એ પોતે પોતાના મતને જ એના ઉપર જ બધું અનુમાન કરે, અને એ અનુમાન કરવામાં દુનિયાદારીની યુક્તિ અને જે ઉદાહરણ છે એ બધા ઉપયોગ કરે. અનુમાન એટલે એક વાત જે કીધી હોય એના ઉપરથી આગળ પોતે માની લેવું કે આમ હશે, આમ હશે, તેમ હશે, પોતાની બુદ્ધિ કલ્પનાથી આગળ વધવું. તે ઓલો આગમ કે છે એના આધાર ઉપર ચાલવું, આ પોતે માને છે એના આધાર ઉપર ચાલવું.
મૂર્ખની વ્યાખ્યા છે સ્પષ્ટ રીતે.
આ મૂર્ખ જ જે પોતાના અભિપ્રાયને ફાઇનલ માને, પોતે છદ્મસ્થ છે, જ્ઞાનાવરણીય કર્મનું આવરણ છે, સર્વજ્ઞ થયો નથી, અને પોતાના નિર્ણયને આખરી માને, આ મૂર્ખતા છે. હું પામ્યો સંશય નહીં જે મૂર્ખ કરે એ વિચાર, અને મૂર્ખ કહેવાય. પેલામાં આગલી ગાથામાં પણ જે મૂર્ખ બટર કે ભાઈ તને આ જે કીધું કે ભાઈ તું આઘો ખસ્ત ખસતો નથી અને તારી જ માન્યતાની અંદર અનુમાન કરે છે. શું અનુમાન કરે છે? તર્ક આધારિત અનુમાન કરે છે, યુક્તિ આધારિત કરે છે. શેના ઉપરથી અનુમાન કરે? કે હાથી જો દૂરને હણતો હોય તો હું ગમે ત્યાં જઈશ તો એ મને હણશે, નજીકને હણતો હોય તો તને જ પહેલાં હણશે. અનુમાન. પણ અનુમાનનો આધાર શું? પોતાનો કુતર્ક, મતિ કલ્પના. એટલે ઘણીવાર પોતાની પાસે રહેલું અલ્પ જ્ઞાન, અલ્પ માહિતી, બહુ ઓછી માહિતી હોય એના આધાર ઉપર બહુ ખોટો નિર્ણય લે, અને એ નિર્ણયને ઘણો ઊંચો માને કે આ ફાઇનલ છે, હું જે કહું છું એમાં કંઈ ફેર નથી, વગેરે વગેરે. એની સાથે એનું અભિમાન અથવા અહંકાર જોડાય છે, એટલે આગ્રહ છે એ કદાગ્રહની અંદર પરિવર્તન ફેરવાઈ જાય છે, અને કદાગ્રહથી ક્યારેય કોઈ પણ પ્રકારના સત્યની ઉપલબ્ધિ ન થાય. ગમે તેટલો જીવ મહાન હોય પણ જો કદાગ્રહમાં આવીને અટકે તો એ સાચું પરિણામ પામે નહીં. એટલે અહીંયા કહે છે કે એ એક એટલું બધું આળસું છે, અને આળસુમાં અગ્રુ શિષ્યનું ઉદાહરણ છે, જોકે એ ઉદાહરણ તો એક સામાન્ય છે બધું, પણ એની અંદર કહેવાનું એ છે કે એક કુતર્કવાદી પુરુષ છે એ સત્ય સમજવાની અંદર જાતે જતો નથી. એને સમજાવવું હોય તો મને આવીને સમજાવશે. આપણે ઘણીવાર આગ્રહ બંધાઈ જાય પછી શું કહે, મારે શું કહેવાની જરૂર છે, એને કેવું હશે તે આવશે, એ મને કહેશે. ત્યાં માત્ર સત્ય જાણવાની જિજ્ઞાસા છે એ સમાપ્ત થઈ ગઈ કે ના ના, મારી વાત જો સંદેહને પાત્ર હોય તો મારે એ ક્લિયર કરવું જોઈએ, અને પોતાને જો એ ક્લિયર કરવું હોય, સત્ય જોઈતું હોય, તો પ્રયત્ન એણે કરવા જોઈએ. અહીંયા એ કરતો નથી. અને કેવી રીતે કરે છે તો કે ધી જે પ્રતિ આવવું જોઈએ, પોતાની બુદ્ધિમાં જે બેઠું છે એના પરથી જ દોરાય છે. એના માટે જ એને આનુષંગિક તર્ક, એને અનુસરીને દલીલો, એને અનુસરીને ઉદાહરણો, આ બધા ક્યાંથી શોધે? વ્યવહારમાં. અને સંસારમાં આવા ઉદાહરણોનો, યુક્તિઓનો કે બોલનો, કહેવતોનો કોઈ પાર. મધુભાઈ બે ત્રણ કહેવત કીધી ને, જેમ ન બોલામાં ન મળતો કે બોલે એના જ. સંસારનો નિયમ છે, સંસારની અંદર છે. તો સંસારમાં આવી યુક્તિ, આવા ઉદાહરણો, આવા તર્ક, એનો કોઈ પાર નથી. એટલા પુસ્તકો છે, એટલા એની અંદરનું સાહિત્ય છે કે આપણને જે જોઈએ, જે આપણને અનુકૂળ આવે, એને સમર્થન આપે એવું મળી રહે. જેમ વકીલ હોય એની દલીલનો આધાર શેના ઉપર કરે છે? એણે પોતાનો એક મત બાંધી લીધો કે મારો અસીલ નિર્દોષ છે. એ નિર્દોષતાને પુરવાર કરવા માટે દુનિયાભરના તર્ક, દુનિયાભરના ઉદાહરણ અને દુનિયાભરના યુક્તિઓ બધી અહીંયા લગાવે. એ જાણે છે કે સાચો ખોટો એની અરે મારે કાંઈ સંબંધ નથી, મારે આ પરિણામ લાવવું છે, મારે આ પરિણામ લાવવું, હું આના માટે લડું છું. તો એ જેના માટે લડે છે એ સાચું ખોટાની અંદર કંઈ પરવા કરતો, એના સમર્થનની અંદર જબરજસ્ત ઉદાહરણ લાવે છે, યુક્તિ લાવે છે, તર્ક લાવે છે, ભાષાની અભિવ્યક્તિ લાવે છે, બધું લાવે છે. તો સંસારમાં આનો કંઈ તૂટો નથી. પણ અહીંયા જે સાધક છે, આત્માર્થી છે, એણે શું કરવું જોઈએ? અહીંયા કહે છે કે કુતર્કથીને હટાવવા માટે સાચું જ્ઞાન, સુજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો સુજ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કઈ છે? આગમમાં અનુમાન કરવો. આગમમાં કીધું છે તો અનુમાન કરવું, યુક્તિના આધારે કરવું. એ અનુમાન કરવું પણ એનો બેઝ શું? આગમવાક્ય. આગમવાક્ય એટલે કૃપાળુદેવે 398ના પત્રમાં કહ્યું કે અમે જે ઉપર વાર્તા લખી છે તે આગમ જ માનજો, જિનાગમ જ માનજો. કારણ આપ્યું છે, રાગ દ્વેષ અજ્ઞાનથી રહિતપણે તે વાત લખાયેલી છે. કોઈ પણ વાત એટલે એમાં કહ્યું કે ભાઈ સર્વજ્ઞ જે છે, જેને જગતના ત્રણેય કાળના સર્વભાવો જાણવાથી જે સર્વજ્ઞ બન્યા છે, તેમના વચનમાં કંઈ પ્રશ્ન કરવાનો કે કુતર્ક કરવાનો હોતો નથી. એને તો સમજવાની જરૂર છે, એમાં હવે કંઈ કુતર્ક કરવાની જરૂર નથી, પણ સમજવું. અને સમજવા માટે જે ઉદાહરણ હોય, જે યુક્તિ હોય, એ જે અનુકૂળ એ વસ્તુને સમજાવવા માટે થતા હોય એનો સહારો લેવાય. એનું ઉચ્છેદન કરવા માટેની યુક્તિઓ શોધવાનો પ્રયત્ન ન કરવો, એવા ઉદાહરણો ન ગોતવા, કે જે ઉદાહરણો વિતરાગે કહેલી વાતના સાથે વિરોધ પામે. એટલે કે છે એની પાસે તો સત્ય જ છે, અને એ વિરોધ પામે કે નહીં પામે એને કેવી રીતે અનુમાનને ચકાસવા? તો કે અનુમાનને યોગાભ્યાસ દ્વારા ચકાસવા. આગમની વાત લેવી, યુક્તિનો આશરો લેવો, અનુમાન કરીને કોઈ નિર્ણય ઉપર આવવું, એ નિર્ણય પણ બરોબર છે કે નહીં એને માટે તેને પોતે અનુભૂતિ ઉપર જવું, યોગાભ્યાસ કરવો. યોગાભ્યાસ કરતાં જો એ વાત સાચી બેઠે તો એ સત્યની ઉદ્ધિ, તો સુજ્ઞાન પ્રાપ્ત થાય. પણ એ પ્રયોગ કરવો નથી, યોગાભ્યાસ કરવો નથી. ભગવાનના સર્વજ્ઞના વચનોને એને પોતાને પોતાના અનુભૂતિના આધાર ઉપર, યોગાભ્યાસના આધાર ઉપર, મન વચન કાયાની ભૂમિકા ઉપર ચકાસવા નથી. અને પછી એ વચન અંગેનો પોતાનો ગમે તેવો ઉપર છલો અભિપ્રાય હોય તો એ અભિપ્રાયથી એને સુજ્ઞાન પ્રાપ્ત ન થાય. સુજ્ઞાન એટલે કે જે જ્ઞાન એને મોહથી, મુક્ત કરે. બાકી જગતનું બધું જ્ઞાન છે એ મોહનીયનો ક્ષય કરી શકે એમ નથી. મોહનીયનો ક્ષય કરનાર એક જ જ્ઞાન છે, જ્યાં ઉપજે સુવિચારણ ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન એ ક્ષય મોત પામે પદ નિર્વાણ. અને એ સુવિચારણા શેનાથી થઈ? આગમ સદગુરુના આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે. એટલે એ જે કંઈ છે એનો ક્રમ એ છે કે જેવી પોતાની યોગ્યતા એટલે આ યોગ્યતા કે એ કુતર્કવાદી મટી ગયો છે અને એને સત્ય પ્રાપ્ત કરવા અંગેની જિજ્ઞાસા છે. જેને અજ્ઞાન માન્ય છે, અજ્ઞાન અનાદિ કાળથી છે એમાં મને, પણ જ્ઞાન માટેના પ્રયત્નો તો હોવા જોઈએ કે નહીં, કે અજ્ઞાનને સમર્થન જ કરવું છે અભિમાનના આધાર ઉપર, અહંકારના આધાર ઉપર. અજ્ઞાન તો છે જગતના સંસારી તમામ જીવો એનું પરિભ્રમણ આધાર અજ્ઞાન જ છે. જીવો અજ્ઞાનના કારણે જ આ સંસારમાં પરિભ્રમણ કરે છે. જીવો અજ્ઞાનના કારણે જ સાચા સત સુખથી એને વિયોગ છે, કારણ કે સાચું સુખ શેમાં છે તે જાણતા નથી. તો એ અજ્ઞાન છે, પણ અજ્ઞાન ટળીને સુજ્ઞાન કેવી રીતે થાય? પ્રશ્ન એ અહીંયા મૂક્યો છે કે અજ્ઞાન તો છે, આપણે માની લીધું કે ભાઈ કોઈ પૂર્ણ જ્ઞાની નથી. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રગટી નથી ત્યાં સુધી કોઈમાં 90% અજ્ઞાન અને કોઈમાં 9% અજ્ઞાન છે. પણ ખરું કે નહીં એ 100% તો વાત નહીં જ, કારણ કે હજુ જ્ઞાનનું કોઈને કોઈ આવરણ તો છે જ. હવે આવરણયુક્ત જ્ઞાન એને નિરાવરણ જ્ઞાનની સાથે મૂકી શકાય નહીં, એને શુદ્ધ 100% સાથે મૂકી શકાય નહીં. તો એને ભૂમિકા શું રાખવી જોઈએ કે મારી પાસે અજ્ઞાન છે પણ ઓછું, કંઈ વાંધો નહીં. તો અજ્ઞાનને ટાળવા માટેનો પ્રયત્ન કરવો હોય તો એ સુજ્ઞાન કેવી રીતે મળે? તો કે જેનું સંપૂર્ણ 100% જ્ઞાન છે એમના વચનોનું અવલંબન લઈએ તો આપણી કાલ્પનિકતા જે છે એ ટળે. આપણા અનુમાનમાં કલ્પના છે, જ્ઞાનીના અનુભવમાં સત્ય છે. જ્ઞાની જે શબ્દો મૂકે એને આધાર સત્યનો છે, સ્વ અનુભવનો છે. અને અજ્ઞાની જે વાત મૂકે છે એના જે વાત છે એ શબ્દોમાં આધાર છે એ કલ્પના છે. અને એ કલ્પનાનો આધાર તો અનેક પ્રકારની ખોટી યુક્તિ, ખોટા ઉદાહરણો, ખોટા તર્ક અનેક મૂકીને કોઈને કોઈ વાત સાચી કરી શકાય. આપણે ઘણીવાર રજનીશ સાહિત્યનો અભ્યાસ કરતા હશે એને ખબર હશે કે તર્કનો એટલો બધો અતિરેક હોય, તર્કનો એટલો બધો અતિરેક હોય કે નક્કી કરે કે માણસ પોતે તર્કના આધારે એક નાવું માણસ નથી. એ સાબિત કરી દઈએ, એકવાર સાબિત કરી દઈએ. એટલો સમર્થ શબ્દયોગ છે કે એ સાબિત કરી દે, કહી દે કે તું માણસ નથી. જો હું તને આટલા આટલા પુરાણા વાપરું છું તો ઓલો એમ કે ઘાસ સાહેબ વાત સાચી છો. આ આ જોર છે એ અજ્ઞાનનો જોર, પછી તો આગ્રહ થઈ જાય વગેરે. પરંતુ જે સર્વજ્ઞના વચનો છે એ સર્વજ્ઞના વચનના આધાર ઉપર જે અનુમાન કરે છે એટલે એનું યુક્તિરૂપી મન એ ગાયની પાછળ જાય છે. અનુસરનારી આગમને અનુસરનારી બુદ્ધિ છે, એની બુદ્ધિ આગમને અનુસરનારી છે. કે એક વસ્તુ તો એને ખબર જ છે કે જે સત્ય પુરુષોએ કહેલા વચનો છે એ સાચા છે, એટલે હવે એને એ સમજવા પ્રયત્ન કરે છે, પછી પોતાની વાતને સ્થાપિત કરવા પ્રયત્ન કરતો નથી. એટલે આ હોવાને કારણે કૃપાળુદેવે એ મંત્ર આપ્યો કે હું કંઈ જ જાણતો નથી. કેમ કે રોજ વિષય બદલાય, રોજ વાત બદલાય. જ્ઞાનની અનંત પ્રકારના આયામો છે. આ જ્ઞાન કાંઈ એક કોઈ એક વસ્તુનું છે એ મર્યાદિત નથી, અફાટ છે. કેટલા તીર્થંકરો થયા, કેટલા કેવડીઓ થયા, અને કેટલું જ્ઞાન એમને એમને એમના એમના સમયની અંદર એમણે કેટલું જ્ઞાન આપ્યું હશે. અરે આપણે તો એ વખતની જાજુ વિચાર ન કરીએ તો આપણા ભગવાન મહાવીર પછી 2500 વર્ષમાં પણ સાહિત્ય કેટલું, આ બધા મહાવીરના બોધ ઉપર લખાય, બધા કહે છે. આપણે કીધી વાંચી શકીએ, શાસ્ત્રના લિસ્ટ જોઈએ અને એની આની અંદર આ છે, દરેક વસ્તુમાં આપણને છે કે આ બહુ સરસ છે, આ બહુ સરસ છે, આની અંદર બહુ સારું છે, આ આપણા પુસ્તકની અંદર તો બહુ સારી વાત કીધી છે. આ જીવ આ 14 પૂર્વ કીધા જ્ઞાની કે બોલ હવે તારે વાંચવા છે, જ્ઞાન મેળવવું છે. તો 14 પૂર્વનું જ્ઞાન છે, 45 આગમ છે, 45 આગમ ઉપર અનેક પ્રકારના ભાષ્ય, વિવેચન, વિવરણ, ચૂર્ણી, અનેક પ્રકારના ગ્રંથો છે, અને એના આધાર ઉપર પણ આવા અનેક પ્રકારના સમજણના ગ્રંથો છે. આ તો ક્યાંય ન આવે, આ છેલ્લું આવે, માસ્તર છે આ તો પાઠશાળાના, આ લખનાર છે એ તો પાઠશાળાના માસ્તર છે. પણ એણે જે લખ્યું છે યશો વિજયની વાત લખી છે, અને યશો વિજય આવા જબરજસ્ત સમર્થ, એણે પાછું હરિભદ્રની વાત લખી છે, અને હરિભદ્ર કહે છે અમે આગમની વાત લખી. તો કયા લેવલ ઉપર, અને માસ્તરની વાતમાંથી આપણે શીખીએ છીએ. આખી જ્ઞાનની પરંપરા અનંત છે, એટલે જીવે ક્યાંય પૂર્ણ વિરામ મૂકવા જેવું. એટલે કૃપાળુ દેવે કીધું કે જ્યારે જ્યારે કંઈ પણ વાત ચાલે છે તે સમયે ભૂમિકા જીવની શું, હું કાંઈ જાણતો, આ ભૂલાવું ન જોઈએ. તમે એમ કે કહો 8 દર્શન થાય એ મને ખબર છે, પતિ ગયો, કારણ કે જેટલી વાર વાંચીશ એટલી વાર તને પ્રકાશ થવો જ જોઈએ, અને આ જ્ઞાનનું લક્ષણ છે. સાચા જ્ઞાનનું લક્ષણ આ છે કે અજ્ઞાની જેટલી વાર વાંચે એટલી વાર એને નવો જ પ્રકાશ થાય, કોઈ નવી જ વાત એને સૂજે, અને એમ લાગે કે આ વાત મારા ખ્યાલમાં આજ સુધી નહોતી આવી, મેં વાંચ્યું અનેક વાર, એમ જે દ્રષ્ટિકોણ છે. એટલે એનું સૂત્ર એ જ છે કે હું કંઈ જાણતો નથી, એવો દ્રઢ નિશ્ચય કરી અને પછી એને પ્રાપ્ત કરવા જ્ઞાનીના શરણે બેસું. તો તમે એમ કહો કે આત્મસિદ્ધ તમે કેટલી વાર વાંચી છે, નવકાર મંત્ર કેટલી વાર વાંચ્યા છે ને, ગણ્યા છે લાખ લાખ, અને છતાંય નવકાર મંત્રનું રહસ્ય આવે ત્યારે એમ થાય કે હું કાંઈ જાણતો નથી, અને પછી નવકાર મંત્ર ઉપર વળી કોઈ પાસેથી નવી દ્રષ્ટિ મળે તેમ થાય કે નહીં, કે આજ સુધી નવકાર મંત્ર પર મને આ વાતની ખ્યાલ, એ કોને ખ્યાલ આવે, જે આ જિજ્ઞાસુ જે કુતર્કમાં નથી એને, એને એમ થાય કે વાત તો સાચી હો, ઘણું સાંભળ્યું હતું પણ આ વાત હજી સુધી નહોતી સાંભળી. એ ઓપન છે, એટલે એ ઓપન ન હોય તો એને શું થાય ખબર છે, હવે કેવા ખતર આવ્યા છે, બાકી તો બધું હું જાણું છું નવકાર મંત્રોનો, હવે આ શું કંઈ કંઈ શું કહેવા રહ્યા છે, અને પછી એ એના પ્રવચનની એને કિંમત ન હોય, જ્ઞાનીની કોઈ કિંમત ન હોય, એને સ્વાધ્યાયની કોઈ કિંમત ન હોય, એને લોકાચાર અને લોકસંગ્રહ સિવાય કંઈ વાત ન હોય. એ જ્યાં જ્યાં કંઈ વાત આવતી હોય તો પોતાની મતિ જ્ઞાન સાથે ફિટ બેસાડવાનો પ્રયત્ન કરે, અને એવું કંઈક આવે તો આમ કહે હા બરોબર છે, પોતે જે જાણે છે એના મગજમાં જે બેઠું છે એની સાથે મળતી વાત આવે ત્યાં બરો, અને બીજી વાત આવે તો એ ઉપરથી જાય, કાંઈ ખબર પડે નહીં, કારણ કે સ્વીકારવાની ભૂમિકા નહીં તો અહોભાવ થાય કે વાહ આ વાત તો બહુ સરસ આવી, પણ એ સરસ વાત સમર્પિત થઈને વાંચવા બેસીએ અને હું કાંઈ જાણતો નથી એવી કોરી પાટી કરીએ તો જ વાત સમજાય અને પકડાય.
આમાં એક તકલીફ આપણી બધાની એવી થઈ છે કે આપણે ભણેલા ગણેલા માણસો થયા, એટલે આપણે જે શાસ્ત્રો કે બુક વાંચીએ વાંચીએ એટલે એમ થાય કે આપણને બધું આવડી ગયું હવે, પણ ખરેખર જ્યાં સુધી એની વિચારણા નથી કરી, જીવે ઊંડી વિચારણા નથી કરી ત્યાં સુધી જીવને, અને અનુભવમાં જ્ઞાન નથી લીધું ત્યાં સુધી, એ બધી વાંચેલી જે વસ્તુઓ છે એ તો પોપટિયું જ્ઞાન છે. પોપટ જેમ રામ રામ બોલે એને ખબર એનું કે રામ કઈ બલા છે, એટલે આપણે જે વાંચીએ છીએ કઈ બલા છે આપણને કંઈ ખબર નથી, કારણ કે આપણે એને વિચારણામાં લીધી જ નથી, આપણે માત્ર વાંચ્યું છે, શબ્દથી વાંચ્યું છે ખાલી, વિચારણામાં નથી લીધું, અનુભવમાં નથી લીધું, કોઈ પણ જ્ઞાનને અનુભવમાં લીધેલું નથી, અને ઉપર છલું જાણીએ પછી કોઈક વાત કરે એટલે સાહેબ હા મને તો બધું આવડે છે, એટલે આ આપણો મોટામાં મોટો વાંધો.
સ્કૂલનો છોકરો હોય એ પોતાના પાઠ વાંચે, કવિતાઓ વાંચે, અને સંપૂર્ણ એને સરસ માર્ક્સ આવે, એ શું કહે મને બધું
આવડે છે.
15-20 વર્ષે 25 વર્ષે એ કવિતા યાદ કરે ત્યારે એમ થાય ને કે આના ભાવો એકે હું જાણતો, જો ઓપન હોય તો. કે આ કવિતા અમે બાળપણમાં સ્કૂલમાં ભણતા હતા કે જુનુરો થયું, દેવળ જુનુરે થયું, એ તે વખતે લખવામાં એ પ્રશ્નમાં એને 10 માંથી 10 માર્ક મળ્યા. હવે આજે જ્યારે એ જાણે ત્યારે એને ખબર ન પડે કે મને એ મીરાએ જે કહેલું એમાં દેવળ શું, હંસલો કયો, ઉડી ગયું કોણ અને રહી ગયું કોણ, પિંજરું કયું. આજે આપણને એમ થાય કે અરે રે, આવું તત્વજ્ઞાન તો અમે 10મા ધોરણમાં ભણ્યા હતા, 8મા ધોરણમાં અમે ભણ્યા હતા કે નહોતા ભણ્યા, ભણ્યા હતા. બધું આવડતું હતું ને ત્યારે, તો કે સ્કૂલના માસ્તર શાબાશી આપી હતી ને. હા, આજે હવે જ્યારે પરમાર્થ માર્ગમાં ગયા ત્યારે થયું ને કે આ મીરાનું પદ આ તો અમે કેટલા વર્ષ પહેલા ભણ્યા હતા, હવે તું એ વર્ષ પહેલા ભણ્યો હતો અને આજે તું વાંચસ, હવે જો તું ઓપન હો તો તને એમ થાય. અને કોઈ એમ કહે કે આજે આ પદ ઉપરનો સ્વાધ્યાય છે એમાં મને મોઢે છે આપવું, જવા દે. એમ જીવ જો ઓપન હોય તો ભલે હજાર વાર એણે એકને એક વાત જાણી હોય, પણ જ્યારે જ્યારે એ જાણે, એ જ્ઞાનનું લક્ષણ છે. સમયે સમયે એ નવો પ્રકાશ આપે, સમયે સમયે કોઈને કોઈ અજ્ઞાન દૂર કરે, કોઈને કોઈ મિથ્યા આપણી માન્યતા દૂર કરે, કોઈને કોઈ આપણા અભિપ્રાયને એ દુરસ્ત કરે. આ જ્ઞાનનું લક્ષણ છે. સાચા જ્ઞાનીને શબ્દ ગમે તેટલી વાર સાંભળીએ તો એમાંથી મીઠાશ જ આવે, કંટાળો ન આવે, પુનરુક્તિ ન લાગે કે આ શું, આ મેપને કંટાળો છે, કંટાળો ન આવે જો ભાવપૂર્વક એ વાંચવામાં આવે તો. તો એટલા માટે કહે છે કે આવો અનાદિરો નમસ્કાર મંત્ર જેટલા મહાત્માઓ છે બધાને નવો જ લાગે છે. કેવો? અનાદિનો. કયા તીર્થંકરે કીધો એ ખબર નથી. અનાદિનો એવું તત્વજ્ઞાન પણ અનાદિનું છે. જે વાત આવે છે એ તત્વજ્ઞાન આત્મિક અનાદિનું છે, છતાં કોઈ કોઈ મહાત્મા આવીને એને જ્યારે કહે છે ત્યારે આપણને તો નવું જ લાગે. તો વાત શું, દેહ ને આત્મા જુદા છે, એમાં શું નવું કીધું?
કાંઈ નથી.
એટલે કૃપારૂદેવે કીધું કે એમ જાણે સદગુરુ
ઉપદેશથી,
સદગુરુના ઉપદેશથી હું કાંઈ જાણતો નથી અને પછી એવો નિર્ણય કરીને સદગુરુનો શરણે જા તો એને વાતમાંથી તને પ્રકાશ થશે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. આખા જગતમાં જડ તત્વથી ઉદાસીન અને આત્મવૃત્તિ થાય છે એને. એ આત્મવૃત્તિ થવાનું કારણ શું? તો કે એને પ્રકાશ થાય છે. આ પ્રકાશ ક્યારે થાય? તો કે સદગુરુનો બોધ અને જ્ઞાન, તો કે તો અનંતવાર આપ્યું છે ના, શિષ્યની ભૂમિકા. જો આપનાર તો અનેકવાર આપે છે અને અનંતને આપ્યા છે, છતાં પ્રકાશ કોને થયો? હજાર માણસોની પરસ્તા બેઠી છે અને બધાએ કીધું કે વ્યાખ્યાન સાંભળી લીધું, હવે પ્રભાવને લઈને ઘરે વ્યા ગયા.
પ્રકાશ કોઈ 5ને થયો, કોઈ 2ને થયો, કોઈ 3ને થયો.
કે આજે વાંચનની અંદર જે આ વાત આવી એ તો કોઈ અદ્ભુત હતી. અને જો દિવસભર સુધી એનું એને રટણ રહે, એનું ચિંતન રહે, આ એની જ્ઞાનની ઉપલબ્ધિ છે. આ જ રીતે જીવ અનાદિના અજ્ઞાનને ટાળે. આને અહીંયા સુજ્ઞાન શબ્દ નીકળે છે. આ સુજ્ઞાન છે જે અનેક વાર સાંભળ્યા પછી દરેક વખતે નવો નવો પ્રકાશ આપે, નવી સમજ આપે, આત્માની નવી ઓળખ આપે, ચૈતન્યની નવી એમ આમ જાગૃતિ આપે, એનો સંસ્પર્શ કરાવે, ભાવનાઓનો સંસ્પર્શ કરાવે. આ આખી પદ્ધતિ હવે એ બોધ એ નહીં હોવા છતાં કહેનાર બદલાય છે, ભાષા બદલાય છે, શૈલી બદલાય છે, અને એની સાથે સાથે આજે સ્વીકારનાર સાંભળનારનો ભાવ હું કાંઈ જાણતો. આ બહુ મોટું તત્વ છે. આવી રીતે એણે કહ્યું કે આપણે ભણેલ ગણેલા છીએ એટલે કોરા થઈ જવું આપણા માટે અને એ જ જગ્યાએ જો કોઈ સામાન્ય ભદ્રિક માણસ કોક બી બિચોડો આવ્યો હોય તો એ પામી જાય. કારણ શું? કે એને તો એને કોરી પાટી એમ કે કંઈ નથી, હાલો ધર્મના 2 શબ્દો જે કંઈ કંઈ સાંભળીએ અને જો કંઈ આપણને થાય. એટલે એ બિચારો એ સમજે કે મને કંઈ ખબર જ નથી, હું કંઈ જાણતો જ નથી, આપણે કોઈ કંઈ સાંભળ્યું નથી, અરે અરે આપણે તો આ પાપ કર્મ કરી કરીને જ આવ્યા છીએ એમ એના મનની અંદર ભાવ એ પ્રકારની જિજ્ઞાસાનો એટલો બધો છે. તો એ કંઈક ભગવાનના 1 કે 2 બોલ સાંભળે ભદ્રિક જીવ, તો એ ભદ્રિક જીવમાં પરિણામ ત્વરાથી થાય અને નિંબર જીવની અંદર પરિણામ ના થાય. આ આપણી સ્વબુદ્ધિના આગ્રહની નિર્ભરતા એટલી બધી છે કે એ તૂટતી નથી. અને જેમ જેમ આજનું શિક્ષણ છે આધુનિક, એ આને દ્રઢ કરે છે. આ અહંકારને, આ અજ્ઞાનને અને આ અભિમાનને, અને એમાં જો કોઈ પદ પદવી મળી ગયા કે પૈસો મળી ગયો તો હેઠો ન ઉતરે તો એને કાંઈ સમજાય નહીં. બધાની વાત ખોટી, એ જ સાચી, કાંઈ સૂચે નહીં. આ બધા ભય સ્થાન છે, એટલે અહીંયા તો સુજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. વિશેષ